એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે શાહી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો.
હા, પ્રિન્સ હેરી, ડ્યુક ઓફ સસેક્સનું સંસ્મરણ સ્પેર, અને એને ઘોસ્ટ રાઇટ કર્યું છે પુલિત્ઝર વિજેતા જે.આર. મોહરિંગરે.
બરાબર. જાન્યુઆરી 2023માં આવ્યું ને તરત જ ચર્ચામાં. આપણે આજે એના પાનાઓની અંદર ઉતરીને સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આટલી બધી ચર્ચા શા માટે.
બિલકુલ. અને જોવાનું એ છે કે આ ખાલી કોઈ રાજકુમારની વાત નથી, આ તો એક એવા માણસની વાત છે જે જન્મ્યો ત્યારથી જ એને સ્પેર એટલે કે અવેજીનો ઠપ્પો લાગી ગયો.
પુસ્તકનું નામ જ ઘણું કહી જાય છે.
ચોક્કસ. સ્પેર એટલે કે સિંહાસન માટેનો બીજો વિકલ્પ, એક બેકઅપ પ્લાન. આખી જિંદગી આ ઓળખ સાથે જીવવાનો અનુભવ કેવો હોય એની વાત છે. અને હેરીનો પોતાનો અવાજ પોતાની શરતો પર એકદમ કાચો અને નિખાલસ.
અને કદાચ એટલે જ આ પુસ્તક આટલું મહત્વનું છે, ખરું ને? ખાલી શાહી પ્રોટોકોલ કે રીતભાતની વાત નથી.
ના ના, એનાથી ઘણું વધારે છે. દુઃખ, માનસિક તકલીફો, મીડિયાનો દબાણ, પોતાની ઓળખ શોધવાની મથામણ, આ બધું જ છે.
તો ચાલો શરૂ કરીએ એમની સફર, એમના બાળપણથી. પુસ્તક એમના શરૂઆતના વર્ષો વિશે શું કહે છે?
પુસ્તક મુજબ એમનું બાળપણ હતું તો શાહી મહેલોમાં, કેન્સિંગ્ટન પેલેસ, હાઈ ગ્રોવ, બેલમોરલ, એટલે વિશેષાધિકાર તો ખરો જ, પણ સાથે સાથે અજીબ નિયમો અને પ્રોટોકોલ પણ હતા.
અને ભાઈ વિલિયમ સાથેનો સંબંધ, વારસદાર અને સ્પેર?
હા, એ ભેદ તો જાણે શરૂઆતથી જ હતો. વિલિયમ વારસદાર, હેરી સ્પેર. પુસ્તકમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ખુદ એમના પિતા પ્રિન્સ ચાર્લ્સે હેરીના જન્મ વખતે મજાકમાં કીધેલું, વાવ, એક વારસદાર અને એક સ્પેર મળી ગયો, મારું કામ પૂરું.
ઓ, આ તો બહુ નાની ઉંમરે મનમાં ઘર કરી જાય એવી વાત છે.
બિલકુલ. અને આ સ્પેર હોવાની લાગણી ક્યાંક ને ક્યાંક એમના મનમાં રહી ગઈ.
અને પછી 1997માં એમના જીવનની સૌથી મોટી ટ્રેજેડી બની, પ્રિન્સેસ ડાયાનાનું મૃત્યુ. પુસ્તક એ આઘાતને કેવી રીતે બતાવે છે?
ડાયાનાનું મૃત્યુ તો પુસ્તકનો અને હેરીના જીવનનો એમ કહી શકાય કે મૂળ આઘાત છે. એ વર્ણવે છે કે પિતાએ જે રીતે સમાચાર આપ્યા એ એમને બહુ ઠંડા અને લાગણીહીન લાગ્યા.
અચ્છા.
અને એનાથી પણ વધારે ચોંકાવનારું એ છે કે એ ઘણા વર્ષો સુધી માનતા રહ્યા કે એમની માં મરી નથી ગઈ, પણ પ્રેસથી બચવા ક્યાંક છુપાઈ ગઈ છે, એક દિવસ પાછી આવશે.
ખરેખર? આટલા વર્ષો સુધી?
હા, આ એક વણ ઉકેલાયેલું દુઃખ હતું જે અંદરને અંદર રહ્યું. અને પછી પેલું દૃશ્ય, દુનિયા સામે માતાના શબપેટી પાછળ ચાલવું, એ અનુભવે પાપારાજી માટે એમના મનમાં જે નફરત ભરી દીધી એ પણ પુસ્તકમાં આવે છે.
સમજી શકાય એવું છે. આટલા નાના હતા ત્યારે આ બધું થયું. આની અસર એમની યુવાની પર દેખાઈ હશે ચોક્કસ. પેલી પાર્ટી પ્રિન્સવાળી છબી, પુસ્તક એને આ દુઃખ સાથે જોડે છે? હા, પુસ્તક એ કડી સ્પષ્ટ રીતે જોડે છે. ઈટન કોલેજમાં ભણવામાં મુશ્કેલી, બીજા છોકરાઓ સાથે ભળવામાં મુશ્કેલી, પોતે અલગ છે એવી લાગણી, અને પેલી સ્પેરવાળી ભૂમિકા સામેનો એક પ્રકારનો બળવો, આ બધું એમની યુવાનીમાં દેખાય છે.
પુસ્તક કહે છે કે એમનું જે બેદરકાર વર્તન હતું, જેને ટેબ્લોઇડ મીડિયાએ પાર્ટી પ્રિન્સ કહીને ખૂબ ચગાવ્યું, એ ખરેખર તો અંદરના ઊંડા દુઃખ અને દબાણમાંથી છૂટવાનો રસ્તો હતો, એક જાતનું કોપિંગ મિકેનિઝમ.
અને એ જ સમયમાં પેલી નાઝી ગણવેશવાળી ઘટના બની, લાસ વેગાસના ફોટા બહાર આવ્યા. શું પુસ્તકાને ખાલી યુવાનીની ભૂલો ગણે છે?
ના, ખાલી ભૂલો તરીકે નહીં. પુસ્તક એને એક પેટર્ન તરીકે જુએ છે કે કેવી રીતે પેલું વણ ઉકેલાયેલું દુઃખ અને સ્પેર હોવાનું દબાણ એમને ક્યારેક આવા અવિચારી પગલાં લેવા તરફ દોરી જતું.
અને પ્રેસ
કેવી રીતે આ દરેક વાતનો પોતાના ફાયદા માટે ક્રૂરતાથી ઉપયોગ કરતું હતું. નાઝી ગણવેશવાળી ઘટનાને તો એ જીવનની સૌથી મોટી ભૂલ ગણાવે છે, પછતાવો કરે છે અને એમાંથી શીખ્યા એમ કહે છે.
અને વેગાસવાળી ઘટના
એને યુવાનીની બેદરકારી ગણે છે જેનો મીડિયાએ દુરુપયોગ કર્યો. એટલે વાત ખાલી ભૂલોની નથી, એની પાછળના કારણો અને મીડિયાના રોલની પણ છે.
આ બધા સંઘર્ષો વચ્ચે બ્રિટિશ આર્મીમાં એમની 10 વર્ષની સેવા એ એક મોટો બદલાવ લાવ્યો હોય એવું લાગે છે.
ચોક્કસપણે. હેરી માટે આર્મીનો સમય એવો હતો જ્યારે એમને પહેલીવાર નોર્મલ લાગ્યો. કેપ્ટન વેલ્સ તરીકે એમની ઓળખ એમની પદવી પર નહોતી, પણ એમની આવડત અને રેન્ક પર હતી. અફઘાનિસ્તાનમાં 2 વાર ગયા, ફોરવર્ડ એર કંટ્રોલર, પછી અપાચે હેલિકોપ્ટર પાયલટ. ત્યાં લડાઈની હકીકત, ભાઈચારો, એક હેતુ હોવાની ભાવના, આ બધું અનુભવ્યું. પુસ્તક મુજબ ત્યાંનું જોખમ સામે હતું, દેખીતું હતું. પ્રેસના મનોવૈજ્ઞાનિક હુમલા જેવું છુપાયેલું અને કપટી નહોતું.
પણ એમણે જે 25 તાલિબાન લડવૈયાઓને મારવાની વાત કરી, એનો બહુ વિવાદ થયો હતો નહીં?
હા, થયો હતો. પુસ્તક સ્પષ્ટતા કરે છે કે એમનો ઈરાદો બળાઈ મારવાનો નહોતો, પણ યુદ્ધની જે ક્રૂર વાસ્તવિકતા છે, જ્યાં સૈનિકો માટે આંકડાઓ મહત્વના હોય છે, એ બતાવવાનો હતો.
પણ અહીં પણ પ્રેસ સાથેનો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો ખરું?
હા, એમની પહેલી ટૂર અધૂરી મૂકવી પડી, કારણ કે પ્રેસે એમનું લોકેશન લીક કરી દીધું. એટલે ફરી પાછું પેલું શાહી હોવું અને સામાન્ય રહેવાની ઈચ્છા વચ્ચેનું ટેન્શન સામે આવ્યું.
પણ આ આર્મીનો અનુભવ એમને માટે બહુ મહત્વનો રહ્યો, અને એમાંથી જ ઇન્વિક્ટસ ગેમ્સનો વિચાર આવ્યો.
બરાબર, ઇન્વિક્ટસ ગેમ્સ, ઘાયલ થયેલા સૈનિકો માટે આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધા, આ ખરેખર એમની મોટી સિદ્ધિ છે.
હા, અને ખૂબ પ્રશંસનીય પહેલ છે. કેવી રીતે પોતાના અનુભવ, પીડાની સમજ અને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આવું કંઈક પોઝિટિવ બનાવ્યું.
પુસ્તક આને એમના જીવનની એક મહત્વની સિદ્ધિ ગણે છે. એમનો પહેલો મોટો સોલો પ્રોજેક્ટ, જેને લગભગ બધેથી પ્રશંસા મળી, એનાથી સાબિત થયું કે એ ખાલી સ્પેર નથી, પણ પોતાની રીતે પણ કંઈક અર્થપૂર્ણ કરી શકે છે. એમનો સેવાનો જે ખ્યાલ છે, સીધી સહાનુભૂતિવાળી સેવા, એ આમાં દેખાય છે.
આર્મી અને ઇન્વિક્ટસ ગેમ્સ પછી એમના જીવનમાં બીજો મોટો વળાંક આવ્યો 2016માં મેઘન માર્કલ સાથે મુલાકાત.
હા, અને પુસ્તક આ મુલાકાતને એકદમ પરિવર્તનકારી ગણાવે છે. મેગન, જે અમેરિકન અભિનેત્રી હતી, એમનામાં એમને પ્રેમ મળ્યો, સમજણ મળી અને એક અલગ જ ભવિષ્યની શક્યતા દેખાઈ.
પણ સાથે સાથે મીડિયાનો હુમલો પણ શરૂ થયો.
જબરદસ્ત હુમલો, અભૂતપૂર્વ મીડિયા સ્ટોર્મ, અને હેરીને ડર લાગવા માંડ્યો કે જે એમની મા સાથે થયું હતું એ જ ઇતિહાસ ફરી બની રહ્યો છે.
પુસ્તક પ્રેસના આ વલણ માટે શું કારણ આપે છે? શું ખાલી એ સેલિબ્રિટી હતા એટલે, કે કંઈક બીજું?
હેરી પુસ્તકમાં સ્પષ્ટ આરોપ મૂકે છે કે આ વલણ ખાલી આક્રમક નહોતું, એમાં જાતિવાદ અને લૈંગિકવાદના અંશો પણ હતા. કારણ કે મેગન મિશ્ર જાતિની હતી, અમેરિકન હતી, છૂટાછેડા લીધેલી હતી, આ બધું બ્રિટિશ ટેબ્લોઇડ પ્રેસ અને કદાચ અમુક અંશે સંસ્થા માટે પણ પચાવવું અઘરું હતું.
સંસ્થા એટલે?
શાહી પરિવારનું જે વહીવટીતંત્ર છે એ.
હા, ધ ફર્મ, ધ ઇન્સ્ટિટ્યુશન, મહેલના અધિકારીઓ, સલાહકારો, પ્રેસ ઓફિસો. હેરી માને છે કે આ સંસ્થા મેગનને આ હુમલાઓથી બચાવવામાં નિષ્ફળ ગઈ. કદાચ એમને પરંપરા અને પ્રેસ સાથેના સંબંધો વધારે મહત્વના લાગ્યા, અને આ બધાની અસર એમના પોતાના પરિવાર સાથેના સંબંધો પર પડી, ખાસ કરીને વિલિયમ સાથે.
પુસ્તક કહે છે કે હા, ભાઈ વિલિયમ સાથે મતભેદ વધતા ગયા. ફરજ, પ્રેમ, પરિવાર પ્રતિને એમના વિચારો અલગ પડવા માંડ્યા. પુસ્તકમાં તો 2019ના એક ઝઘડાની વાત પણ છે, જેમાં હેરીના કહેવા મુજબ વિલિયમે એમને ધક્કો માર્યો હતો.
ઓહ, શારીરિક ઝઘડો?
હા, હેરીના મતે એ સંબંધ તૂટવાની નિશાની હતી. આ બધા પછી જ એમણે વરિષ્ઠ શાહી ભૂમિકા છોડવાનો નિર્ણય કર્યો, જેને પ્રેસે મેગ્ઝિટ નામ આપ્યો.
એને પોતાના પરિવારને બચાવવાનો પ્રયાસ ગણે છે?
બિલકુલ, એ શક્તિઓથી બચાવવાનો, જે એમની માતાના મૃત્યુ માટે જવાબદાર હતી એવું એ માને છે. એટલે પછી કેલિફોર્નિયા જઈને વસવાનો નિર્ણય, જાણે જન્મના અધિકારને બદલે પોતાની પસંદગીથી જીવન જીવવાની શરૂઆત.
આટલી બધી ઘટનાઓ પછી એમના જીવનના મુખ્ય વિચારો, એમનું દર્શન શું છે? પુસ્તક શું કહે છે?
એ પીડા અંદર દબાવી રખાય છે, એ ઝેર જેવી છે. એ વ્યક્તિને અને સંબંધોને ખતમ કરી શકે છે. એટલે જે થેરાપી લેવાની અને પોતાના અનુભવો વિશે ખુલ્લીને વાત કરવાની હિમાયત કરે છે.
અને પેલી અદ્રશ્ય કરારવાળી વાત, શાહી પરિવાર અને ટેબ્લોઇડ પ્રેસ વચ્ચેના સંબંધ વિશે?
હા, એ માને છે કે આ સંબંધ ઝેરી છે, સહ આધારિત છે, એક અદ્રશ્ય કરાર છે. સંસ્થા પ્રેસને થોડી છૂટછાટ આપે, બદલામાં પ્રેસ સારું કવરેજ આપે, અથવા ઓછામાં ઓછું સંસ્થાના અસ્તિત્વ પર સવાલ ન ઉઠરાવે.
પણ હેરીના મતે આ સોદો ખોટો છે.
હા, કારણ કે એ વ્યક્તિઓના ભોગે થાય છે, એમની માનસિક શાંતિ, એમની સુરક્ષાના ભોગે. એટલે જે પેલો જૂનો શાહી મંત્ર, ક્યારેય ફરિયાદ ન કરો, ક્યારેય સમજાવો નહીં, એને નકારે છે.
આ મંત્રને નકારવો એ જ બહુ મોટી વાત છે શાહી પરંપરામાં.
તો આ પુસ્તક લખવા પાછળ એમને શું પ્રેરણા મળી હશે? ખાલી પોતાની વાત કહેવી હતી?
મને લાગે છે ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ છે. એક તો કદાચ ડર કે ઇતિહાસ ફરી ન બને, મેઘન સાથે એમની માં જેવું ન થાય, એ ડર, પરિવારનું રક્ષણ.
બીજું
પોતાનું સત્ય કહેવાની ઈચ્છા. વર્ષો સુધી બીજા લોકોએ એમના વિશે જે લખ્યું, જે છબી બનાવી, એને પડકારવાની કોશિશ, પેલી બેજવાબદાર સ્પેરવાળી છબી સામે.
અને કદાચ થોડું થેરાપી જેવું પણ.
હા, ચોક્કસ. પુસ્તક લખવાની પ્રક્રિયા જ એક લાંબી થેરાપી સેશન જેવી હોઈ શકે. વર્ષોનું દબાયેલું દુઃખ, ગુસ્સો, મૂંઝવણ, એ બધું બહાર કાઢવાનો એને સમજવાનો પ્રયાસ.
એક વાત નોંધી કે સમય જતાં મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત બદલાઈ છે. યુવાનીમાં આવેશ હતો, પછી આર્મીમાં શિસ્ત આવી, અને હવે
વધુ સક્રિય અભિગમ છે. મેઘન સાથેના સંબંધ પછી અને થેરાપી લીધા પછી એમ લાગે છે કે એ પ્રતિક્રિયા કરવાને બદલે ક્રિયા કરવામાં માને છે. સમસ્યાનું નામ પાડો, એનો સામનો કરો, ભલે એ પ્રેસ હોય, પરિવાર હોય કે સંસ્થા હોય.
અને જો બદલાવ ન લાવી શકાય
તો પછી એ ઝેરી વાતાવરણમાંથી પોતાને દૂર કરી લો. આ પરંપરાગત શાહી અભિગમથી સાવ જુદું છે.
જો આપણે એમના જીવનના ત્રણો સૌથી મહત્વના ટર્નિંગ પોઈન્ટ્સ નક્કી કરવા હોય તો એ કયા હશે જેણે ખરેખર એમની દિશા બદલી?
પહેલો અને સૌથી સ્પષ્ટ તો પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ 1997. એ ખાલી વ્યક્તિગત ખોટ નહોતી, એણે પ્રેસ પ્રત્યેનો એમનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. એક ઊંડી રક્ષણાત્મક વૃત્તિ જન્માવી, એ એમના જીવનનો મૂળભૂત આઘાત છે.
બરાબર, બીજો કયો ઘાય?
બીજો હું ગણીશ અફઘાનિસ્તાનમાં એમની લશ્કરી સેવા 2007-2013 વચ્ચે. પહેલીવાર એમને એમની પદવીને કારણે નહીં, પણ એમની આવરતને કારણે ઓળખ મળી. એમને હેતુ મળ્યો, સમાનતાનો અનુભવ થયો, નોર્મલ લાગ્યો. આ અનુભવે શાહી જીવનને અલગ નજરથી જોવાની દ્રષ્ટિ આપી, અને ઇન્વિક્ટસ ગેમ્સની પ્રેરણા પણ ત્યાંથી મળી.
અને ત્રીજો? એ તો મેઘન માર્કલ જ હોવા જોઈએ.
બિલકુલ. 2016 મેઘન સાથે મુલાકાત. એમના જીવનમાં મેઘનનું આવવું એ ખાલી પ્રેમની શરૂઆત નહોતી, એ વ્યક્તિગત સુખ અને સંસ્થાકીય ફરજ વચ્ચેનો જે સંઘર્ષ હતો એને ચરમસીમા પર લઈ ગઈ.
ખાસ કરીને મેઘન પર થયેલા મીડિયા હુમલા પછી.
હા, એ હુમલાઓ જેને હેરી જાતિવાદી ગણાવે છે, એણે પેલી માતા સાથે જોડાયેલી રક્ષણાત્મક ભાવનાને ફરી જગાડી, અને આ સંબંધ જ અંતે એમને શાહી જીવન છોડીને પોતાના નવા પરિવારને પ્રાધાન્ય આપવા તરફ દોરી ગયો. આ ત્રણ વળાંકોએ હેરીની આખી જિંદગીને ઘડી છે.
આ એક અસાધારણ જીવન છે, આમાં કોઈ શંકા નથી. પણ આમાંથી સામાન્ય માણસ માટે શું બોધપાઠ છે? આપણે શું શીખી શકીએ?
મને લાગે છે સૌથી મોટો પાઠ તો પેલી વણ ઉકેલાયેલી પીડા વિશે છે. હેરીની વાર્તા બતાવે છે કે જો ઊંડા ભાવનાત્મક ઘાને રૂઝવામાં ન આવે તો એ કેવી રીતે આખી જિંદગી પર અસર કરી શકે છે, વર્તન પર, નિર્ણયો પર, સંબંધો પર.
એટલે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે એ વાત આવે છે.
બરાબર. અને જરૂર પડે તો મદદ લેવામાં સંકોચ ન કરવો જોઈએ. બીજો મુદ્દો ઓળખનો છે.
હા, કે ઓળખ ખાલી વારસામાં નથી મળતી.
સાચી વાત, એને બનાવવી પડે છે. હેરીને સાચો સંતોષ ક્યારે મળ્યો? જ્યારે એ સ્પેરના ખાનામાંથી બહાર નીકળીને પોતાની ઓળખ બનાવી, સૈનિક, સેવાભાવી, પતિ, પિતા. એટલે કે સાચી ખુશી જાતે નક્કી કરેલા રસ્તા પર ચાલવાથી મળે છે, બીજાએ નક્કી કરેલી ભૂમિકા ભજવવાથી નહીં.
અને પરિવાર વિશેની વાત પણ મહત્વની છે.
હા, કે ક્યારેક આપણે જે પરિવાર પસંદ કરીએ છીએ એ જન્મથી મળેલા પરિવાર કરતાં વધુ મહત્વનો બની જાય છે. પોતાની પ્રાથમિકતા નક્કી કરવી અને એના માટે લડવું, ભલે ગમે તેટલું અઘરું હોય. અને છેલ્લે પેલી ક્યારે ફરિયાદ ન કરો, ક્યારે સમજાવો નહીં વાળી વાત.
મૌન રહેવાનો મંત્ર.
હા, પુસ્તક કહે છે કે એ મંત્ર કદાચ સંસ્થા માટે કામ કરતો હશે, પણ વ્યક્તિ માટે નુકસાનકારક બની શકે છે. અંદરને અંદર ગુસ્સો, રોષ ભરાય, એટલે પોતાનું સત્ય બોલવું, ભલે મુશ્કેલ હોય, એ ક્યારેક જરૂરી બની જાય છે, પોતાના અસ્તિત્વ માટે, પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે.
આ બધી વાતો આજના સમયમાં, જ્યાં સોશિયલ મીડિયા અને 24 કલાક ન્યૂઝનું વાતાવરણ છે, ત્યાં વધુ લાગુ પડે છે. માનસિક સ્વાસ્થ્ય, મીડિયાની ભૂમિકા, જૂની સંસ્થાઓમાં રહેલા પૂર્વગ્રહો, આ બધા પર વિચારવા જેવું છે. આટલી લાંબી ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણ કાઢવા હોય તો એ શું હશે?
પહેલું, ભાવનાત્મક તારણ. આ પુસ્તકનું હૃદય પેલો 12 વર્ષનો છોકરો છે જેનું દુઃખ ક્યારે પૂરેપૂરું ઓગળ્યું નથી, જેને આખી દુનિયા સામે એની માના શબપેટી પાછળ ચાલવું પડ્યું. એ નુકસાનનો પડછાયો, એ લાગણી, એ જ આખી વાર્તાની મુખ્ય ભાવના છે.
બરાબર. બીજું બૌદ્ધિક તારણ?
બૌદ્ધિક રીતે આ પુસ્તક બ્રિટિશ રાજાશાહી અને ટેબ્લોઇડ પ્રેસ વચ્ચેના જે જટિલ અને હેરીના મતે ઝેરી સંબંધ છે એનું વિશ્લેષણ છે. એ કહે છે કે આ અદ્રશ્ય કરાર વ્યક્તિઓના ભોગે ચાલે છે અને એમાં કંઈક ખોટું છે, સિસ્ટમમાં ફેરફારની જરૂર છે.
અને ત્રીજું એક સાર્વત્રિક તારણ જે બધાને લાગુ પડે.
સોનાનું પાંજરું હોય તો પણ છે તો પાંજરું જ. હેરીની વાર્તા એ વિશેષાધિકાર અને દબાણ, ફરજ અને ઈચ્છા, વારસામાં મળેલું જીવન અને જાતે પસંદ કરેલું જીવન, આ બધા વચ્ચેનો જે સાર્વત્રિક માનવીય સંઘર્ષ છે એનું એક શક્તિશાળી ઉદાહરણ પૂરું પાડે છે. અને કદાચ અંતિમ બોધ એ છે કે સાચી સ્વતંત્રતા, સાચું પ્રમાણિક જીવન જીવવા માટે ઘણીવાર બહુ મોટી હિંમત અને મોટા બલિદાનની જરૂર પડે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.